તારીખ 21/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 771 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 448
પ્રકારે હોય એ વિષયમાં બહુ સૂક્ષ્મ શરૂ કર્યું હતું. જ્ઞાન છે, જ્ઞેય પણ છે, જગતના બંને તત્વો છે. આત્મા જ્ઞાન તત્વ છે, અન્ય પદાર્થો જગતમાં જ્ઞાનમાં જણાવવા યોગ્ય તત્વો છે, એટલે જ્ઞેય તત્વ છે. બહુ સરસ શૈલી આવી છે કે બંને જ્ઞાતિ ધરાવે છે, તે સ્વતઃ હૈયાતિ ધરાવે છે. જ્ઞાન જે હૈયાતિ ધરાવે છે જગતમાં, એ પોતાથી સ્વતઃ હૈયાતિ ધરાવે છે. નિયો છે જે જગતમાં, તે પણ સ્વતઃ પોતાથી હૈયાતિ ધરાવે છે. કોઈથી તો કોઈ નથી, કોઈના આધારે કોઈ નથી, કોઈના કારણે કોઈ નથી. આધાર પણ એક કારણના ભેદમાં જ જાય છે ખરેખર. કોઈથી કોઈ નથી એટલે કોઈના કારણે કોઈ નથી. પછી એમાં બધા કારક લઈ લેવા, આધાર પણ એક કારક છે. કોઈના આધારે કોઈ નથી, કોઈના સાધનથી નથી, કોઈના કર્મથી નથી, કોઈના કાર્યથી નથી, કે કોઈના લેવા દેવાથી નથી. લેવું દેવું ચોથું પાંચમું કારણ છે. આ તો વસ્તુ સ્થિતિ થઈ. હવે સમ્યક જ્ઞાન પરિણમે છે, એના પરિણમનનો પ્રકાર કેવો છે એ અહીંયા સ્પષ્ટ કરવું છે ગુરુદેવને કથનમાં. કે વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે. હવે સાધક જીવ પોતે જ કહે છે, એ રીતે શૈલી લઈએ તો એમ કહે છે કે આ અમારું જ્ઞાન જ્ઞેયને જાણવાના કાળે આખે આખું જ્ઞેય તરફ વળીને નથી જાણતું. શું કહે છે? અમારું જ્ઞાન તો જ્ઞાન સામાન્ય સ્વભાવ જે છે એને તરફ વળીને જાણે છે. એટલે શું કે પરિણતિ જે છે જ્ઞાનની, એ તો જ્ઞાન સામાન્ય સાથે જડાઈ ગઈ છે. જ્યારથી સમ્યક થયું ને જ્યારથી શુદ્ધોપયોગ થયો ત્યારથી પરિણતિ તો જડાઈ ગઈ એની સાથે. હવે એ જ્ઞાન જે સામાન્ય તરફ વળી ગયું એ વળીને જાણે છે, વળ્યા વિના જાણતું નથી. બીજાની જેમ એમ કે છે જગતના જીવો અન્ય જ્ઞેયોને અવલંબીને અન્ય જ્ઞેયોની સન્મુખ થઈને એકાંતે જ્ઞેયમાં તન્મય થઈને જે જાણે છે એવું કોઈ સમ્ય જ્ઞાનનું પરિણમન નથી. સમ્ય જ્ઞાનનું પરિણમન બતાવીને જ્ઞાનનો સ્વભાવ કેવો છે એ બતાવવો છે. મેં ખરી વાત તો એ લેવી છે કે જ્ઞાનનો સ્વભાવ કેવો છે એ જણાવવું છે. બહુ સરસ વિષય છે. આવ્યો છે કે વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે, અને જ્યારે જ્ઞાન સ્વભાવ તરફ વળીને અન્ય જ્ઞેયોને પણ જાણવું થાય છે ત્યારે એમાં આ ને એવું જ્ઞાનીને નથી, આ જ્ઞેય મને જાણવામાં ન હો એવું જ્ઞાનીને નથી. જેમ કેવળ જ્ઞાનમાં શું જણાય? બધું જણાય તો કોનો નકાર કરે, કેટલાનો નકાર કરે કે આ નહીં એ જ્ઞાનમાં નથી, એવો જ્ઞાનનો સ્વભાવ છે. એમ કેમ જ્ઞાનનો કેવો સ્વભાવ છે કે માત્ર જાણવું અને કાંઈ પણ ઈષ્ટ અનિષ્ટ ન કરવું, આ નહીં એમ પણ નહીં અને આ હો એમ પણ નહીં. પછી એમાંથી એમ ન કાઢી જાય કે આ નહીં એમ નહીં તો આ હોય એમ તો ખરું કે નહીં કે એક કઈ નહીં. એ પ્રકાર અજ્ઞાનમાં છે કે અજ્ઞાની જીવને કેટલાક પદાર્થોમાં આ બધું મને હો એમ એને રહ્યા કરે છે, કેટલાક પદાર્થમાં આ બધું ન હો એવું એને રહ્યા કરે છે. સમીચીનતા કહીએ એ અહિયાં છે, આ એનો પોઈન્ટ છે, ખાસ પોઈન્ટ છે. તેમાં આ નહીં એવું જ્ઞાનીને નથી, ઠીક અઠીક કરીને અટકવું, કોઈ પણ જ્ઞેયો પ્રત્યે ઠીક અઠીક કરીને અટકવું તે જ્ઞાનનું કાર્ય નથી, એ જ્ઞાનનું કાર્ય નથી. જ્ઞાન એવું કાર્ય કરવાના સ્વભાવવાળું નથી. ચર્ચા આ વિષય ઉપર બહુ સારી ચાલે એવો વિષય છે. મિત્રાત્મા છે ને એનું નામ છે કે ઠીક અઠીક કરે એનું નામ મિત્રાત્મા ને, એનું નામ તો રાગદ્વેષપણું છે, અને રાગદ્વેષપણું તે મિત્રાત્મા નહીં ને મિત્રાત્મામાં રાગદ્વેષપણું નહીં, બે પરસ્પર વિરુદ્ધ છે, તદ્દન વિરુદ્ધ છે, પ્રતિપક્ષ જ છે. રાગદ્વેષ અને વિતરાગતા એ પ્રતિપક્ષ છે, બીજો એને મેળ નથી. તેથી ઠીક અઠીક કરીને ક્યાંય પણ અટકવું તે જ્ઞાનનું કાર્ય નથી. તો કે જ્ઞાનનું કાર્ય શું છે કે માત્ર જ્ઞાતાપણે રહેવું તે જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન માત્રપણું, એમાં જ્ઞાતાપણું, એમાં વિતરાગતાપણું, જ્ઞાતાદ્રષ્ટાપણું, એમાં સાક્ષીપણું, એ સાક્ષી ભાવ છે, તે જ્ઞાન ભાવ છે અને તે જ્ઞાનીનું કાર્ય છે. જ્ઞાની ખરેખર એમ પરિણમે છે. ત્યારે એની એની સામે આ તર્ક ઉઠાવ્યો છે કે રાગ ન જોઈએ એવું જ્ઞાનીને વિચાર હોય કે ન હોય, બહુ ઉત્કૃષ્ટ તર્ક લીધો છે. એમ ન કહ્યું કે કોઈ અન્યાય કરતો હોય એને એના પ્રત્યે જ્ઞાની ના પાડે કે નહીં કે અન્યાય ન કરવો જોઈએ, અથવા કોઈ આચાર વિચારની અંદર અનુચિત પ્રવૃત્તિ કરતો હોય એને જ્ઞાની ના પાડે કે ન પાડે, અથવા દેવગુરુ શાસ્ત્ર નો કોઈ વિરોધ કરતો હોય એનો જ્ઞાની ના પાડે કે ના પાડે. ઘણા તર્ક છે, આથી સૌથી ઊંચો તર્ક લીધો છે કે જ્ઞાનીની જ અવસ્થામાં રાગાંશ ઉત્પન્ન થાય છે અને એ જ્ઞાનીને સમ્ય જ્ઞાનમાં જ્ઞેય તરીકે જણાય પણ છે. એના ઘરમાં લઈ ગયા કૃષ્ણને, એના ઘરમાં લઈ ગયા, બહારની વાત ન લીધી, પરઘરની વાત ન લીધી, પરચિતની વાત ન લીધી, કે જે રાગાદી સાધક અવસ્થામાં ઉત્પન્ન થાય છે, ભલે અશુભ ઘટી ગયો હોય, ભલે શુભ ઘણો વધી ગયો હોય, સ્થિતિ તો સાધકની એ છે, તો એની અવસ્થામાં જે રાગની ઉત્પત્તિ થાય છે એ એને ઈષ્ટ છે કે અનિષ્ટ છે, કે એનું જ્ઞેય છે, આમ કહે છે. દેવગુરુ શાસ્ત્ર નો રાગ, પંચમાવૃત નો રાગ, જે જે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં તો એ રાગ ને તમે ઈષ્ટ ગણશો કે નહીં? તો એ ભૂમિકા નો રાગ છે, પરમાર્થ એમ નથી. જે વ્યવહારે ઠીક કહેવાય અથવા ઉચિત કહેવાય તે પણ પરમાર્થે અનુચિત છે. પ્રકાર છે બિલકુલ જ્ઞાનીના પરિણમન નો અને જૈન સિદ્ધાંત નો આ વિષય છે આખો. કેમ કે જ્ઞાનીને પણ જેટલો અંશ પર સન્મુખ થાય છે, જેટલો પરિણમન નો અંશ પર પદાર્થ સાથે જોડાય છે, તે અંશ નો નિષેધ જ્ઞાનીને આવે છે. પછી તે રાગ હોય તો પણ એનો નિષેધ છે, અને તે જ્ઞાન હોય તો તેનો પણ નિષેધ છે. જ્ઞાન એટલે જ્ઞાન નો અંશ, પરિણતિ ઉપરાંત નો જે જ્ઞાન નો અંશ છે એનો પણ એને, પરસત્તા અવલંબી જ્ઞાન નો એને નિષેધ છે. રાગ ન જોઈએ એવો જ્ઞાની ને વિચાર હોય કે નહીં? જ્ઞાન જ્ઞાન માટે જ્ઞેય છે. કોણ? રાગ પણ જ્ઞાનીનું જ્ઞેય છે. તેને ટાળું એમ શ્રદ્ધા નથી. શ્રદ્ધાની પ્રધાનતાથી સમજાય તે જવાબ દીધો છે. જ્ઞાતા દ્રષ્ટારૂપ જ્ઞાનમાં પણ એમ જ છે કે એને ટાળું એમ નથી, એને રાખવું એમ નથી. એટલે કે એને ટાળવું એમ નથી, એટલે એને કરવું એમ પણ નથી. જો કરવાનું હોય તો ટાળવાનું ન હોય, અને ટાળવાની વાત આવે તો કરવાની વાત આવ્યા વિના રહેશે નહીં. કેમ કે તો સાપેક્ષ છે, બંધ મોક્ષ છે, સાપેક્ષ છે. એટલે એ જ્ઞાનનો એક નહીં પણ એવો છે કે જેમાં એક નહીં કયો, કે એક ન્યાય કયો, કે જેમાં કરવાનું કે નહીં કરવાનું એ વાત નથી. જ્ઞાતા દ્રષ્ટાપનું છે, જેમ શ્રદ્ધામાં છે તેમ. શ્રદ્ધાથી તો સમજાયું છે, જલ્દી સમજાય એટલે. કેમ કે શ્રદ્ધાનો વિષય એવો છે કે એ પોતાના પરમપદને, પરમાત્મ તત્વને જકડીને પકડીને બેસી ગઈ છે, અને બસ પતી ગયું. આ સિવાય હવે એને કોઈના સામે જોવું નથી. બીજું કઈ દુનિયામાં છે કે દુનિયા બીજી છે કે નહીં, એની તો દુનિયા જ આ છે. શ્રદ્ધાની તો દુનિયા જ પોતાનું પરમાત્મ પદ છે. આ સિવાય શ્રદ્ધાની કોઈ દુનિયા જ નથી. જ્ઞાન તે કાળે બધું જાણે છે. શ્રદ્ધાના વિષય ઉપરાંતનું જેટલો વિષય છે પોતાની નિજ અવસ્થામાં અને પરજ્ઞેયોમાં, અને એ જ્ઞાન જે પરને જાણતો અંશ છે, અંશ છે આખું નહીં, એ વ્યવહારે વિવેક કરે છે. જે એનો શુદ્ધ અંશ છે એ તો એનો પણ નિષેધ કરે છે. એ વિવેક કરે છે એનો, અને એ બાજુ જાય છે એનો, બધો નિષેધ કરે છે. શુદ્ધ અંશ તો એમ છે કે જે શ્રદ્ધાને અનુકૂળ ચાલે છે, જે શ્રદ્ધાને અનુરૂપ પરિણમે છે, જે શ્રદ્ધાની સાથે જેની મૈત્રી છે, એવું જે જ્ઞાન છે, એવું જે જ્ઞાનાંશ છે. જ્ઞાન જ્ઞાનાંશ છે, પણ એ મુખ્ય હોવાથી એને જ્ઞાન કહે છે. બોલો, ગૌણ અંશ છે, બહાર જાય છે અંશ ગૌણ છે, અને સ્વરૂપને અનુસરે છે તે અંશ મુખ્ય છે, મુખ્ય પરિણતિ છે. એટલે એને જ જ્ઞાન કહેવામાં આવે છે, એને જ જ્ઞાનીનું પરિણમન કહેવામાં આવે છે. પેલું જ્ઞાનીનું પરિણમન નહીં એમ કહે છે. કેમકે પરમે અનુસરે છે, પોતાના પરમાત્મા પદને અનુસરતું નથી. એ તો બરાબર શુદ્ધ જ પરિણમે છે, એમાં શુદ્ધતામાં અશુદ્ધતા ક્યાંથી હોય? એમાં તો પ્રશ્ન નથી. એક આવો વિષય ચાલ્યો છે અનુભવ પ્રકાશમાં, હે ઉપાદેય નો વિષય તો અધિકાર ચાલ્યો છે ત્યાં, કે આ હે ને આ ઉપાદેય, આ હે ને આ ઉપાદેય, એમ કેટલાય ભાંગા લીધા છે. અનેક ભંગ ભેદ થી અનેક પ્રકારના વ્યવહારમાં હે ઉપાદેય નો વિષય લીધો છે. પછી સરવાળો માર્યો છે કે રાગ હે છે ને સ્વરૂપ ઉપાદેય છે, એવો રાગ દ્વેષ પણ જેમાં નથી એવા પ્રકારના પરિણમમાં સ્વરૂપની ઉપાદેયતા ગણી છે. સ્વરૂપની ઉપાદેયતા ખરેખર ક્યારે? કે વિતરાગ મૂર્તિ એવું જે આત્મ તત્વ, એમાં વિતરાગ ભાવે સ્થિર થઈ જવાય ત્યારે આ સ્વરૂપ ઉપાદેય છે એવો પણ રાગ ન રહે, અને આ પરતત્વ રાગાદી હે છે એવું પણ ન રહે, ત્યારે ખરેખર સાક્ષાત સ્વરૂપની ઉપાદેયતા છે. એમ હે ઉપાદેયનો સરવાળો પછી ત્યાં માર્યો છે. ગુરુદેવના પ્રવચનો બહુ સરસ આવ્યા છે એ વિષય ઉપર. અહીંયા એ વિષય ચાલ્યો છે, થોડું અટપટું લાગે એવું છે, કેમકે જ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિમાં યથોચિત વ્યવહાર અને વિવેક જોવામાં આવે છે, અને જે વ્યવહાર અને વિવેકની કક્ષા જોઈએ, એનો સ્તર જોઈએ, એનો દરજ્જો જોઈએ, તો જગતથી જુદો પડે છે, અથવા જગતના સ્તરથી ઊંચા સ્તરનો એનો વ્યવહાર છે. આખા જૈન દર્શનના તમામ સાધકોનો બાહ્ય વ્યવહાર છે એ જગતના તમામ પ્રકારના ધાર્મિક વ્યવહારો કરતા ઊંચા સ્તરનો વ્યવહાર છે. એ તો નિર્વિવાદ વિષય છે. તેમ છતાં પરમાર્થના પ્રકરણમાં એનું કોઈ સ્થાન નથી, એટલું પરમાર્થનું સ્તર જૈન દર્શનમાં એટલે સ્તરે ઊંચું છે, એટલા ઊંચા સ્તરમાં એ છે કે જગતમાં જે ઊંચામાં ઊંચા સ્તર છે, ઊંચાના ઊંચા સ્તરમાં જે વ્યવહાર છે એને પણ નીચા સ્તરમાં મૂકે છે. અહીંયા ખરેખર જીન શાસન છે, વાસ્તવિક જીન શાસન અહીંયા છે. એમ કે જ્ઞાનમાં તે જ્ઞેય છે, રાગ પણ જ્ઞાનમાં જ્ઞેય છે, પછી બીજું તો જ્ઞાનમાં જ્ઞેય છે એ કહેવાની જરૂર નથી રહેતી. જો એની દશામાં ઉત્પન્ન થતો રાગાંશ તે પણ જ્ઞાનનું જ્ઞેય છે, તો જગતના અન્ય તત્વો અને અન્ય પદાર્થો તો જ્ઞાનનું જ્ઞેય જ છે, એમાં કઈ પ્રશ્ન રહેતો નથી. પણ કોઈ જ્ઞાની ઉપર અનુચિત આરોપ કરે, એક દ્રષ્ટાંત લઈએ, જ્ઞાની ઉપર કોઈ અનુચિત આરોપ કરે અને જ્ઞાનીના જ્ઞાનમાં તે જણાય, જણાય કે ન જણાય? જણાય. તો જણાય ત્યારે એને એને કેવી રીતે એને એ ન્યાય આપે? એમ ન્યાય આપે કે કેનારો ખોટો છે એમ એમ ન્યાય આપે છે? ખોટો હોય તો નહીં, ઠીક, માનો કે એ આરોપ જૂઠો છે ને ખોટો છે, તો જ્ઞાની કેવી રીતે જુએ છે? અમે આ મુદ્દો અહીંયા લાગુ કરી આપો કે જ્ઞાની તો એમ જુએ છે કે હું તો જ્ઞાતા માત્ર છું ને, આ તો જગતનું જ્ઞેય છે, ન ઈષ્ટ છે મારા માટે, ન અનિષ્ટ છે મારા માટે. લોકો એમ ગણશે કે આ એને પ્રતિકૂળતા છે, જ્ઞાનીને પણ આ એક પ્રતિકૂળતા છે કે એનો અવર્ણવાદ કરવામાં આવે છે. લોકો તો એમ જુએ છે, જ્ઞાની જુએ છે મારું તો એ માત્ર જ્ઞેય છે, હું તો જ્ઞાન તત્વ છું, જ્ઞાયક તત્વ છું ને, હું તો હું જ્ઞાયક ને બીજું બધું પર નાખ્યું પરમાય ખલાસ, મારે લેવા કે દેવા, હા એટલી વાત જરૂર છે અને સમજાય છે કે પૂર્વે કોઈ તથા પ્રકારના પરિણામ એના નિમિત્તે જે બંધાયેલું કર્મ એ કર્મ ને નો કર્મ ને ઉદય વર્તે છે, પણ અત્યારે તો મારે કોઈ સંબંધ નથી એની સાથે, અત્યારે તો એ માત્ર જ્ઞેયમાં જાય છે, નહી મને ઈષ્ટ છે ન તો મને એ અનિષ્ટ છે. વાત પૂરી કરી હા કલાક આવે, પણ એ વ્યવહારે વાત છે, નિશ્ચય તો એને પણ જ્ઞાનમાં ઠરવાનું છે, ન ઠરી શકે ત્યાં સુધીમાં કલાક આવે, એ વ્યવહારમાં અનુચિત અનુચિતતાનો વિષય થઈ ગયો, ન આવે તો તે વ્યવહારે અનુચિત નથી, એનો વ્યવહાર બરાબર નથી, આવે તો વ્યવહારે ઉચિત છે, પણ નિશ્ચય તો એ ઉચિત નો સવાલ રહેતો નથી, હા બંને સાથે છે, બંને સાથે છે. એક મુનિરાજ છે, એને કોઈ મનુષ્ય અથવા તિર્યંચ પ્રાણી ઉપસર્ગ કરે છે, જંગલમાં ધ્યાનમાં બિરાજે છે, ત્યાં કોઈ ઉપસર્ગ કરનાર જાય છે, કોઈ શ્રાવક એ જોવે છે, મુનિ ન કરે પાછા, કોઈ શ્રાવક એ પછી એની ભૂમિકા લેવાની છે, બધા સિદ્ધાંત મર્યાદિત છે, અપેક્ષિત છે, અપેક્ષિત છે એટલે મર્યાદિત છે, તો એ જરૂર એનો સામનો કરે છે, સિંહ હોય તો સિંહ અને રાજા હોય તો રાજા, એ એમ નથી જોતો કે આ મારા કરતા બળવાન છે માટે હું મૂકી દઉં આ વાત, ભલે સિંહને ફાડી ખાય, હું ક્યાં સિંહને પહોંચવાનો હતો, અમથા અમથા મુનિએ મરાશે, હું અમથા અમથો મફતમાં વધારાનો મરી જઈશ, કે આ તો રાજા છે એની પાસે તો ઘણું સાધન છે, મારી પાસે શું છે, હું તો આ ખાલી હાથે છું, એમ જોતો બરાબર સામનો કરે, મને ખપી જવું પડે, સામનો કરે ખપી જાય ત્યાં સુધી કરે, એ સાવ જો સમ્ય જ્ઞાની છે એમ લઈએ તો વ્યવહારે એના પરિણામ ઉચિત હોવા છતાં છે, દ્વેષના પરિણામો પ્રશસ્ત દ્વેષના પરિણામ છે, ને તે પ્રશસ્ત તે પ્રસંગે ઉચિત હોવા છતાં, વ્યવહારે ઉચિત હોવા છતાં નિશ્ચય એના જ્ઞાનમાં એનો નિષેધ છે, કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું અને આ ઇષ્ટ અનિષ્ટ વૃત્તિ કાંઈ પણ કર્તવ્ય નથી, ચારિત્ર મોહ જનિત જે કાંઈ પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષ કે અપ્રશસ્ત રાગ કે અપ્રશસ્ત દ્વેષ બધું થાય છે, એ કાંઈ કર્તવ્ય નથી, જેને પોતાના પર તરફ વળતા પરસત્તા અવલંબનશીલ જ્ઞાનનો નિષેધ છે એને રાગનો નિષેધ નથી, એ વાત સમજાવવાની રહેતી નથી, બરોબર, એને હોય કે ન હોય રાગનો નિષેધ એ વાત સમજાવવાની જરૂર રહેતી નથી, જ્ઞાન તો રાગ દ્વેષમાં નથી, જ્ઞાન તો અસ્થિરતાને લઈને જાય છે, પર ઉપયોગ જે પર પ્રત્યે જાય છે એ તો અસ્થિરતાથી જાય છે, એમાં કઈ રાગ નથી, રાગનું જે કષાયની જે કાળીમાં છે એ જ્ઞાનમાં નથી, એ તો રાગમાં છે, કષાય કલંક તો જે છે કલુષતા છે એ જ્ઞાનમાં નથી રાગમાં છે, જેને જ્ઞાનનો નિષેધ છે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે વૃત્તિ જ્ઞાનનો ઉપયોગ જાય આવે છે, ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો એના ઉપર છે, તો એને રાગનો નિષેધ નથી એ વાત રહેતી નથી, છતાં એને ભૂમિકાનું અનુસાર યથોચિત વ્યવહારનો રાગ આવે આવ્યા વિના રહે નહીં, એનો નિષેધ પણ આવ્યા વિના રહે નહીં. બે વાત છે. ન આવે એ જૂઠો છે, ખોટો છે, અને આવે એમ માનીને એને વળગી પડે તો ભૂલ છે, અને આવે ને એનો નિષેધ આવે તો એ બરાબર છે. આમ છે, આવું અટપટું છે. પણ આ વાસ્તવિકતા છે, મોક્ષ માર્ગ ની આ વાસ્તવિકતા છે. આ પ્રકારે જ મોક્ષ માર્ગ હોય છે, અને બીજા પ્રકારે મોક્ષ માર્ગ હતો નથી. વિપરીત ને વિપરીત જાણે, દુઃખ ને દુઃખ જાણે, સુખ ને સુખ જાણે, નિવર્તન કરે એટલે એને વળગે નહી, જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. નિવર્તન કરે એનો અર્થ છે કે એને વળગે નહીતર શું કરશે કે આ રાગ મારો બરાબર નથી ને આ રાગ મારો બરાબર છે. એકે બરાબર નથી, એ એકે બરાબર નથી એમ કેમ તે વ્યવહાર છે, અને જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું તે નિશ્ચય છે. આમ છે, અને બંને એક સાથે હોય છે સાધક ને બંને, એને નિશ્ચય વ્યવહાર યુક્ત મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એવો જ મોક્ષ માર્ગ હોય નિશ્ચિત વ્યવહાર યુક્ત, બીજા પ્રકારે હોય શકે નહીં. એવો જ મોક્ષ માર્ગ હોય છે. અનુકરણ કરવાનું નથી, આપણે અનુભવી થવું
છે.
અનુભવની વાત શા માટે શાસ્ત્ર માં કઈ બિન અનુભવીઓ પાસે? આ પ્રશ્ન છે. અનુભવી ની વાત અનુભવી ને કામ ની મારે શું? એટલા માટે જેમ બાળક પણ મોટાઓનું અનુકરણ કરે છે કે નહીં, જેમ મારા થી જે મોટા છે એ જેવું કરે એવું મારે કરવું. તો અહિયાં જે જ્ઞાન માં મોટા છે, દશામાં ઊંચા છે, એનું અનુકરણ કરવા માટે એમની દશાની પ્રસિદ્ધિ કરવામાં આવે છે. એક વાત. બીજું કે એ પરિણમનમાં સ્વભાવ શું છે, સ્વાભાવિક પરિણમન કેવું હોય એ વાત દેખાડવામાં આવે છે. તો એમાંથી સ્વભાવ શું છે એ ઓળખવાની વાત છે. મોક્ષ અધિકાર ચાલ્યો છે, સમીસારના મોક્ષ અધિકારના જે પ્રવચનો છે એમાં જ્ઞાન લક્ષણ આત્મા લક્ષિત કરીને ભેદ જ્ઞાન કરવું, જ્ઞાયક એ વિષય ચાલ્યો છે. ત્યાં જે જ્ઞાન લક્ષણ છે, લક્ષણ થી ભેદ પાડવો એમ છે ને, નિજ નિજ લક્ષણે, એક ગાથા છે કે બંધના નિજ લક્ષણ થી બંધને ઓળખવો અને આત્માના નિજ લક્ષણ થી આત્માને ઓળખવો, બંનેના નિજ નિજ લક્ષણ થી જુદા પાડવા, એ વાતને વિષય ચાલ્યો છે ત્યાં. તો ત્યાં જ્ઞાન ને લક્ષણ કહ્યું છે, ત્યાં જ્ઞાન સ્વભાવ લીધો છે. જ્ઞાન પર્યાયમાં જે વ્યક્ત સ્વભાવ અંશ છે ત્યાંથી સ્વભાવનું ગ્રહણ લેવાનું છે, પર્યાય તો નહીં. એવી વાત કરી છે જ્ઞાનમાં, કેમ કે સ્વભાવમાં ભેદ નથી. આ જ્ઞાન એવો ભેદે નથી, સ્વભાવ ભેદ એકાકાર સ્વભાવ એવો છે કે જેમાં જ્ઞાન એવા એક ગુણનો જુદો ભેદ નથી. ભલે જ્ઞાનથી ગ્રહણ થાય છે તો પણ, જ્ઞાન લક્ષણથી ગ્રહણ થાય છે તો પણ, જ્ઞાન લક્ષણથી સ્વભાવ સમજાય છે, સ્વભાવ ઓળખાય છે કે જે સ્વભાવમાં જ્ઞાનનો એક જુદો ભેદ નથી, એવો સ્વભાવ સમજાય છે, એવો સ્વભાવ ઓળખાય છે. એવી વાત લીધી છે પ્રવચન કરતા કરતા. ક્યાંક ક્યાંક તો બહુ સરસ સૂક્ષ્મતા આવી છે. એટલે જે જ્ઞાનીની દશાનો વર્ણન આવે છે સમયસારમાં, તો આખો નિર્જરા અધિકાર એના ઉપર છે. એમાંથી કોઈ ગ્રહણ કરવા જેવો વિષય મુમુક્ષુને માટે હોય તો એ છે, ભલે એને જ્ઞાન દશા નથી થઈ, પણ મુમુક્ષુને માટે અનુકરણ કરવા જેવું છે એક, કે આમ પરિણમન હોય, એ પરિણમનને અનુકરણ કરતા કેમ શીખવું, અને એમાં સ્વભાવ શું પ્રદર્શિત થયો, એ વ્યક્ત સ્વભાવ ઉપરથી પોતાના અવ્યક્ત સ્વભાવને સમજી લેવો, ઓળખી લેવો, ગ્રહણ કરી લેવો, એમાંથી મુદ્દો છે. એનું પ્રયોજન ત્યાં છે. જ્યારે જ્ઞાનીની દશાની ચર્ચા એજન્ડા ઉપર હોય ત્યારે મુમુક્ષુનું પ્રયોજન ક્યાં કામ કરે છે, કેટલું એને એ સ્થિતિ સાથે એને શું લાગે વળગે, એ વાત સાથે એને આટલું લાગે વળગે છે. એમ નથી કે એ જ્ઞાનીની વાત છે, અમે રહ્યા તો અજ્ઞાની, અમને તો કઈ એવું હોય નહીં, હવે અમારે શું કરવું, બીજું કઈ કહી દો અમને, એટલે અમે એ કરવા લાગીએ. હા તો અમારા ગજુ નથી ને અમારું આ કઈ અત્યારે પરિણમ નથી, અમે એ કરી શક્યા, એટલા માટે એ વાત કરી નથી. પાછો વળવા કે નિષેધ કરવા માટે એ વાત નથી, અનુકરણ કરવામાં એને પરમ આદર ઉભો થાય છે. વિશેષ વાત એ છે, એમ કે પણ અનુકરણ કરવું કેવી રીતે, જાણવું તો ખરું કે એ અલૌકિક દશાનું બહુમાન થાય, અલૌકિક દશા પ્રત્યે પરમ આદર આવે, ભક્તિ આવે, ત્યારે એને એ દશાના પરિણમને અનુકૂળ અનુરૂપ થવાની, અનુકરણ કરવાની સ્થિતિ ઊભી થાય. નહીતર જાણેલું માહિતી કરવા માત્ર રહી જાય કે જ્ઞાનીને આમ હોય ને અજ્ઞાનીને આમ હોય, જ્ઞાનીને આમ હોય ને અજ્ઞાનીને આમ હોય, બસ ભાંગા જાણી લીધા. જ્ઞાની આમ જાણે ને અજ્ઞાની આમ કરે, જ્ઞાની આવી જ્ઞાની આમ કરે, જ્ઞાની આવી રીતે પરિણમે, જ્ઞાની આમ પરિણમે, તારે તો મારે કઈ લેવા કે લેવા, એટલા માટે એ વાત નથી. એની વિશિષ્ટતા સમજે સમજાય, એમાં ગુણ પ્રાપ્તિ શું છે, એમાં આત્મલાભ શું છે, જી શું કહે છે કે રાગ ન જોઈએ એવો જ્ઞાનીને વિચાર હોય કે નહીં, આ પ્રશ્નનો ગુરુદેવ ઉત્તર આપી રહ્યા છે. રાગ ન જોઈએ, રાગ થાય એ જોઈએ કે ન જોઈએ, એમ ખરેખર વાત નથી. એ વાત પણ જ્ઞાનીને ખરેખર નથી, ખરેખર નથી કે પરમાર્થે નથી, નિશ્ચયે નથી, એમ છે. જ્ઞાનમાં તે જ્ઞેય છે, પોતાનો જ રાગ એને જ્ઞાનમાં જ્ઞેય છે. હવે કેવી રીતે જ્ઞાનમાં અગ્નિ છે, આ વિષય બહુ સુંદર છે, થોડો સૂક્ષ્મ છે, બહુ સુંદર વિષય છે. કે જે જ્ઞાન રાગને, જેમાં રાગ જણાઈ રહ્યો છે એવું જે જ્ઞાન, જેમાં રાગ જણાઈ રહ્યો છે એવું જે જ્ઞાન, એ જ્ઞાનમાં એકદમ એકત્વ કરે છે. હું જ્ઞાન છું, જ્ઞાન માત્ર હું છું, એવું જે જ્ઞાનમાં એકત્વ કરે છે, એ એકત્વના જોરમાં રાગ રાગના સ્થાનમાં હો ન હો, મારે શું છે, હું મારામાં બરાબર છું. જ્ઞાન જ્ઞાનમાં બરાબર છે, હું મારામાં બરાબર છું, સમ અવસ્થિત છું, બાકી મારી બહાર જે કાંઈ હોય એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. એ રાગાંશ કેટલો નિરસ થઈને તૂટી પડે, પરિણામ અંશ તો એનો છે ને, એ તો ખબર છે, અહીંતર કોઈ તર્ક કરે, પણ તો એનો રાગ છે ને, એ પરિણામો છે ને, કે એ રાગાંશ એ તો અંશ માત્ર છે પરિણામ, એ રાગાંશ કેટલો નિર્બળ થઈને નિરસ થઈને તૂટી પડે એ આરાધક આવે એને ખબર પડે છે. નહીતર જો ન સમજે તો અહીંથી શ્વસન કરે. રાગરાગમાં છે, રાગની હારે મારે કઈ લેવા દેવા નથી, હું તો જ્ઞાન છું. ભલે ને રાગ જે થતો હોય થાય, જે થતો હોય થાય, એમ ના હાલે. જ્ઞાનમાં એકત્વ થાય અને એ રીતે જ્ઞાન સ્વરૂપ નું આરાધન કરે ત્યારે એ રાગ ને નિર્બળ કરી નાખે છે. અને એ રીતે રાગ નું જ્ઞાતાપણું, ઉપેક્ષાપણું, સાક્ષીપણું એ રીતે લેવામાં આવ્યું છે. બીજી કોઈ પણ રીત નહીં આમાં. જરા આગું પાછું કરવા જાય તો ઉલટું થતા વાર નહીં લાગે, તદ્દન વિપરીત થઈને ઊભું રહેશે. કેમ કે જે રાગ એને અરી કયો છે ભગવાને, વિતરાગ છે ને અરિહંત, જે રાગ ને અરી કયો છે દુશ્મન એવું જેને નામ આપ્યું છે, તો હો તો ભલે હો ને ન હો તો ભલે ન હો એમ કહેવા પાછળ કોઈ રહસ્ય હોય તો એમ કે નહીં તો એને દુશ્મન તો કીધા છે. કે હો તો ભલે ને ન હો તો ભલે મારે કઈ લેવા દેવા નથી એમ કહેવા પાછળ કોઈ ત્રીજી વાત છે. એને રાગ ને દુશ્મન જાણવો એ એક વ્યવહાર નો વિવેક છે. જયારે વિવેક ને છોડાવે છે તો કોઈ પરમ વિવેક માં લઈ જવા માટે છોડાવે છે કે વિવેકહીન થવા માટે છોડાવે છે? પરમ વિવેક માં લઈ જવા માટે છોડાવે છે, કે જ્યાં એને વિધિ નિષેધ નો પ્રકાર જ ન રહે. પરમાર્થ વિના નો વિધિ નિષેધ સ્વચ્છંદ માં જાય, વિધિ નિષેધ નો નકાર સ્વચ્છંદ માં જાય, અને પરમાર્થ વિના નો વિધિ નિષેધ છે એ ભલે વ્યવહારે ઠીક દેખાય તો પણ એ કાર્ય સાધક માં નીવડે. કેટલાક જીવો તો વિધિ નિષેધ માં જ રચા પીચા છે, આ જોઈએ ને આ ન જોઈએ, આ જોઈએ ને આ ન જોઈએ, પણ પરમાર્થ ના હૈયાતી વિના, પરમાર્થ ની ગેરહાજરીમાં એ વિધિ નિષેધ નકામો છે, વ્યર્થ છે, આત્માને કિંચિત માત્ર લાભ નું કારણ થતો નથી. પર્યંત જાય છે જે વિધિ નિષેધ માં સમજતા નથી અને ગમે તેમ અવિવેકે પરિણમે છે એને, એનો તો કોઈ પત્તો ખાવાનો પ્રશ્ન નથી, એનો તો કોઈ ચર્ચા કરવાની પણ જરૂર નથી. પણ જે વિધિ નિષેધ કરે છે ને એનો નિષેધ કરીને, વિધિ નિષેધ નો પણ નિષેધ કરીને પરમાર્થ નો આદર કરે છે, વિતરાગતામાં જાય છે, એ એના જે તે ભૂમિકાના યોગ્ય સ્થાનમાં છે. ચોથું સ્થાન હોય, પાંચમું હોય કે છઠ્ઠું સાતમું, પછી આગળ તો ઉપર વિધિ નિષેધ છે ને, સાતમું અને એથી આગળની સ્થિતિમાં તો એકનું ધ્યાનસ્થ પરિણમન હોવાથી ત્યાં તો કોઈ ઉપયોગની અથવા બુદ્ધિપૂર્વક રાગાદીની અને મન વચન કાયની પ્રવૃત્તિ નહીં હોવાથી ત્યાં તો વિધિ નિષેધ નો વિષય રહેતો
નથી. બરોબર.
પણ પહેલેથી શરૂઆત કેવી રીતે થાય છે, મૂળ માંથી આ વાત સમજાવે છે કે રાગ પણ જ્ઞાની ને જ્ઞેય છે અને તેને ટાળવું એમ શ્રદ્ધા નથી, એવું એ જ્ઞાન પણ છે કે તેને ટાળવું કે રાખવું એમ નથી, એ જ્ઞાન એવું છે કે એને ટાળવું, આમ બે ભાગ છે. એને એ જ્ઞાન માં એને ટાળવું એમ છે, એ જ્ઞાન માં એને ટાળવું કે રાખવું એવું કઈ નથી, આમ એના બે જ્ઞાન એક સાથે કામ કરે છે. જે ટાળું કે રાખું, ટાળું રાખું તો એ જ્ઞાનમાં હોય ને, આ રાગ મને ભલે હો થાવ એ તો એ જ્ઞાનમાં હોય ને,
ટાળું
ટાળું એ વાત પણ રહેતી નથી. ટાળું એ વ્યવહારે ઉચિત હોવા છતાં નિશ્ચય તે એ વાત પણ એને ઉચિત નથી.
બરોબર,
વ્યવહારે રાગ ને ટાળવું એમ કહેવાય, નિશ્ચય ટાળવાની ટાળવાનો પ્રશ્ન રહેતો નથી. બીજા પદાર્થ નું રાગ નું જાણવું નથી, અને ઉપયોગમાં જયારે રાગ નું જાણવું છે ત્યારે એને રાગ નું વિવેક આવે છે કે આ રાગ અનુચિત તો નથી ને, એ બરાબર એને સમજાય છે. ભૂમિકાની બહારનું નથી તો એને સમજાય છે. આ રાગ ઉચિત છે કે અનુચિત છે એને સમજાય છે, એટલી વાત છે. વ્યવહારે તો એને અનુચિત રાગ થતો નથી, એને બરાબર ખ્યાલ આવે છે. ભૂમિકા છોડીને રાગ થતો નથી, એનો બરાબર બસ એટલી વાત છે. પણ એમાં પણ અનેક ભેદ છે. જેમ કે જે રાગ ઉદયમાન પ્રવૃત્તિમાં જાય છે એ રાગ તો એને ભૂમિકા અનુસાર નો હોય તો પણ એને વધારે દુઃખદાયક લાગે છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જાય છે તો એ ભલે ઉદય છે, એ પણ ઉદય છે આપણો, તો પણ એને એટલો એ દુઃખદાયક નથી જેટલો દુઃખદાયક એને ગ્રસ્થિની અંદર જે કઈ વ્યવસાય આદિને ગ્રસ્થિના પરિણામમાં રાગ જાય છે એટલું. તો એમાં પણ એનો પાછો વિવેક છે કે આ ન હો ને આ હો, ઠીક વ્યવહારનો વિવેક છે ને આ તો, કે ગ્રહસ્થિનો રાગ ન હો એ સુખ છે ને, હો તો મને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ હો. પણ એટલે કર્તવ્ય છે એમ એને માન્યું છે એમ તો બિલકુલ નથી. તો બહુ ઝીણું કાંતે છે, સમ્ય જ્ઞાન છે ને બહુ ઝીણું કાંતે છે. જે તે વિષયમાં પ્રવેશ કરે છે સૂક્ષ્મતા એના પરિણમનનો સ્વભાવ હોવાને લીધે એ બધે જ્યાં જ્યાં પ્રવેશે છે ત્યાં બરાબર સૂક્ષ્મતા આવે છે, એવી સૂક્ષ્મતા ઉભી થઈ જ જાય છે. તો ત્યાં પણ બધે વિવેક કરે છે. જ્યાં વિવેક કરવાનો વિષય છે ત્યાં કોના બરાબરીમાં શું ઠીક છે, આના કરતા આ ઠીક હોય, અશુભ કરતા શુભ ઠીક હોય, એ વિવેક જ્ઞાની જેટલી હદે કરી શકે એટલી હદે તો અજ્ઞાની પણ ન કરી શકે. એટલો તો એને વ્યવહારના વિષયમાં વિવેક સબળ હોય છે, સૂક્ષ્મ હોય છે, યથાર્થ હોય છે. કેમ કે એની પાસે વિવેક શિરોમણી પરમાર્થ છે, એટલે એ બધી છોટી મોટી નાની મોટી વાતમાં એનો વિવેક બરાબર જાય છે. એટલે તો એમ કહીએ છીએ ને જ્ઞાનીનો શું અભિપ્રાય છે, આ અભિપ્રાય છે બસ, હવે બહુ આપણે નથી વિચાર કરવો, એ હું કરવા કહીએ છીએ. જ્ઞાનીએ શું કહ્યું, ગુરુદેવે શું કહ્યું, ગુરુદેવ હતા ત્યાં વિચારતા હતા કે એમનો શું અભિપ્રાય પડ્યો છે, પછી લાંબો વિચાર નહીં કરવાનું કારણ શું, કે જેટલી હદે એમનું જ્ઞાન સૂક્ષ્મ થઈને જાય છે એટલી હદે બીજાની શક્તિ નથી, અજ્ઞાનીની એટલી તો શક્તિ નથી. અને બાયક સૂક્ષ્મ આમાં કામ આવે નહીં. જ્યાં યથાર્થતા અને અયથાર્થતાનો ન્યાય તોડવાનો છે એમાં બહારનો સૂક્ષ્મ કામ આવે નહીં, એમાં તો અંદર વિવેક જેને ફેંકતો છે એનું જ્ઞાન જેટલું સૂક્ષ્મ થઈને કામ કરે. ન્યાય તોડવામાં તો સમ્ય જ્ઞાની પાસે સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ પડ્યો રહીએ, ભલે એને ન્યાયના ગ્રંથો ગમે એટલા વાંચ્યા હોય તો એટલી સૂક્ષ્મ બુદ્ધિ કામ કરે. રાગ મને ન હો, મારા પરિણમન માં રાગ નો એક કણ ન હો,
એ જે બે વાત છે જ્ઞાન માં બે લે જે છે એને ઉપયોગમાં એક સાથે વર્તે છે.
ઉપયોગમાં આવે પણ પરિણમન માં એક સાથે વર્તે છે, ઉપયોગમાં નથી. ઉપયોગમાં તો ક્રમ થી પડે, ઉપયોગમાં ક્રમ પડે, કારણ કે ઉપયોગમાં તો સાથે વિકલ્પ જોડાય છે ને. એટલે રાગ કરે છે, રાગ નો નિષેધ કરે છે કોઈ વાર વિકલ્પ થી, પણ પરિણતિ તો એક સાથે જ નિષેધ કરે છે. પણ શું છે કે જે જ્ઞાન નો ઉપયોગ રાગ ને જાણે છે ત્યારે એક સાથે એની બે સાઈડ કોઈ વાર ઉભી એવી થાય છે. આ તો વિષય થોડો સૂક્ષ્મ છે કે ભગવાનની ભક્તિ નો રાગ આવ્યો, મુનિનો આદર નો રાગ આવ્યો. તો રાગ આવ્યો એમાં તો ભક્તિ આવી, એમાં તો ઉત્સાહ આવ્યો. તો એ જ્ઞાન ની સાથે જે પરિણતિ જોડાઈ ગઈ છે એ પરિણતિ કઈ ઉપયોગાત્મક થોડી છે, પણ બે થઈને જ એક પર્યાય છે. પર્યાય બે નથી, કઈ ઉપયોગ ની પર્યાય જુદી, પરિણતિ ની પર્યાય જુદી એમ તો નથી. એટલે જ્ઞાન તો આખું એક છે, એક સમય ની પર્યાય નું એક પર્યાય રૂપ જ્ઞાન છે કે જેમાં એક સાથે બે ભાવ છે. એટલે એમ કહેવાય છે કે ભલે એ ભક્તિ કરે છે તો પણ તે ભક્તિ નો નિષેધ પણ એને વર્તે જ છે. ઉપયોગમાં તો એ ભક્તિમાં જાય છે, પણ ઉપયોગમાં ભક્તિમાં જાય છે એટલે એ પર્યાય જુદી ના અહીંયા નિષેધ કરે છે, એ પર્યાય જુદી એમ વિચારવા જેવું નથી. પરિણતિમાં છે પણ એ છે બે થી ને એક પર્યાય, પણ પરિણતિ બહુ જાગ્રત છે. પરિણતિ એટલી બધી જાગ્રત છે કે જેની પાસે ઉપયોગ કઈ નથી. ઠીક, એ સમજવું જરા આગ્રહ પડ્યો છે. એ પરિણતિ નો વિષય એટલો બધો ત્યાં ઉપસીને, કેમ કે એને જેને કહીએ કે ઢંકાઈ ગઈ છે એવી પરિણતિ નથી.
શું
બીજો વિષય લઈએ, જેને પંદરમી ગાથામાં એમ કહ્યું ને કે એ ઢંકાઈ ગયેલું છે. શું શબ્દ વાપરો છે? તિરોભૂત થયેલું છે અને આવિર્ભૂત થયેલી પરિણતિ છે. ઠીક, શબ્દ બહુ સરસ છે. પરિણતિમાં આવિર્ભાવ ગણો છે, વિતરાગ ભાવ નો આવિર્ભાવ ગણો છે, સ્વરૂપ નો આવિર્ભાવ ગણો. અજ્ઞાનીને તો પરિણતિ સમજાતી નથી, તિરોભૂત છે ને, એટલે સમજાતી નથી એને. આમ તો અનુમાન લગાવી શકે કે હું આત્માનું ધ્યાન કરવા બેસું તો ઉપયોગ નથી થતો, કેમ કે કોઈ એવું અડચણ છે અંદર, એ પરિણતિની જ અડચણ છે કે હું આત્મા છું, હું જ્ઞાન છું, આનંદ છું, એ બધું બેકાર જાય છે. પરિણતિનું જૂનું જોર કઈ ઓછું નથી અજ્ઞાન માટે. તો જ્ઞાની ને તો પરિણતિ આવિર્ભૂત થયેલો ભાવ થાય, તો એનું જોર કેટલું હોય કે એનું જોર એટલું હોય કે ઉપયોગ કઈ નથી એમના છે. એમ સૌધર્મ ઇન્દ્ર તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે બાળ તીર્થંકર પાસે પગે ઘૂઘરા બાંધીને નાચે, ક્ષાયિક સંકિતિ હોય ને ભક્તિ આટલી કરે. એટલે આટલો ભક્તિનો રાગ આવે એમ, ભક્તિ કરે એનો આટલો ભક્તિનો એને રાગ આવે ત્યારે પણ એ ભક્તિનો ભાવ એને દુઃખ ભાવ તરીકે જણાય છે. પણ મારમાં તો એનો હરખ માતો નથી એમ જણાય છે. જ્યારે સૌધર્મ ઇન્દ્ર જેવો ઇન્દ્ર પગે ઘૂઘરા બાંધે તો એની નમ્રતા કેટલી આવે એને, પગે તો નાચનારી હોય ઘૂંઘરા બાંધે. ઇન્દ્ર તો કઈ પગે ઘૂંઘરા બાંધવા લાયક છે? કઈ, એ તો રાજા નો રાજા છે. એ જયારે પગે ઘૂંઘરા બાંધીને નાચે ત્યારે એને કેટલી ભક્તિ આવી છે, અને કેટલો ઉત્સાહ આવ્યો છે, રસ કેટલો આવ્યો છે કે એને સામે સાક્ષાત તીર્થંકર દેખાય છે, બાળક નથી દેખાતો.
બરોબર,
એને અરિહંત પરમાત્માની મૂર્તિ એની અંદરથી એના જ્ઞાનમાં કોરાઈ જાય છે, કોતરાઈ જાય છે. એને તો અનેક અરિહંતોના સમોસરણમાં જવાનું થાય છે. પરોક્ષ નથી, પ્રત્યક્ષ વત છે. બધું અવધિ જ્ઞાન છે, ઉપયોગ લાયક મૂકે તો એ વખતે પ્રત્યક્ષ થાય. એટલી ભક્તિ આવે, એટલી ભક્તિ આવે તો એને દુઃખ ભાવ છે અંદરમાં, એ વાત સાથે સાથે જણાય છે. જણાય છે ને અનુભવાય પણ છે. પણ આટલો બધો હોંશમાં સુખ થાય કે દુઃખ થાય, કે એક સિક્કાની બે બાજુ જેવું છે, એકમાં સુખ છે ને એકમાં દુઃખ છે, એક બાજુ દુઃખ છે ને એક બાજુ એને સુખ છે. સુખ છે એ તો આર્ટિફિશિયલ છે, દુઃખ લાગે છે એની વાસ્તવિકતા છે. અનુભવ તો પરિણતિ કયો, ઉપયોગમાં કયો? અનુભવ તો અનુભવ જ છે ને, બરાબર. ઉપયોગમાં દુઃખ જ છે, પણ ઉપયોગમાં સુખ ને એવું કઈ નથી. દુઃખ તો દુઃખ જ છે, પણ એક હોંશનો ભાવ પણ છે એના રાગમાં, એટલે એને લોકો સુખ તરીકે જોવે છે. એને દુઃખ રૂપે જ અનુભવે છે, જાણે છે ને અનુભવે છે. દુઃખ ને દુઃખ જ અનુભવે છે. આત્માને સુખરૂપ પણ અનુભવે છે. દુઃખરૂપ જ અનુભવ. હા, ત્રણ છે, ત્રિપટી લીધી જ છે ને, મેં સ્ત્રી લીધી છે, ત્રિપટી છે. સાધક ની પરિણતિ ત્રિપટી છે, ત્રણ પટ છે એની અંદર. એકમાં ભક્તિ ની હોશ, રસ, ઉત્સાહ અને સુખ દેખાય છે. બીજી બાજુ એને જ દુઃખ જુએ છે. ત્રીજી બાજુ પોતે વિતરાગ ભાવ મારીએ છે. ત્રણ એક સાથે પરિણામ કામ કરે છે. ક્યાં છે જ્ઞાની, ક્યાં ઉભા છે એમ પૂછો તો વિતરાગતામાં ઉભા છે, કેમ કે એનું મુખ્ય પરિણામ છે. જેમ કોઈ માણસ હા પાડે ને વલણ બદલે નહીં તો ક્યાં ઉભો છે? નામાં ઉભો છે. હા ભલે પાડે, વલણ બદલતો નથી એટલે નામાં ઉભો છે. એમ જ્ઞાની અંતરનું વલણ બદલતા નથી, ભલે બારમાં ભક્તિમાં આવે, રાગમાં આવે કે દ્વેષમાં આવે, એનું વલણ બદલતા નથી. એટલે એમ કે છે કે જ્ઞાની લડાઈમાં ઉભા નથી, ચક્રવર્તી લડાઈમાં ઉભા નથી. એ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ આત્મામાં ઉભા છે, સમરાંગણમાં તો ઉભા નથી, દ્વેષના પરિણામમાં તો ઉભા નથી, પણ એ આત્મામાં ઉભા છે. એટલે જ્ઞાની માટે એમ કીધું કે બોલે છે તો બોલતા નથી, ખાય છે તો ખાતા નથી, હાલે છે તો હાલતા નથી, ચાલે છે તો ચાલતા નથી, સૂવે છે તો સૂતા નથી. ભાગવતમાં તો એ વિશે શ્રી કૃષ્ણ માટે એવી રીતે લીધો છે કે દુર્વાસાએ છ મહિનાના ઉપવાસ કર્યા, પણ ક્રોધ ઘણો હતો, તો કે એ તપસ્વી નહોતા. અને આ 56 ભોગ આરોપતા હતા, તો કે શ્રી કૃષ્ણ ઉપવાસી હતા. યમુના નદી એને માર્ગ ન કરી દીધો દુર્વાસા ને, અને શ્રી કૃષ્ણ ને કરી દીધો. એ બધા દ્રષ્ટાંતો ત્યાં આવે છે. ત્યાં તો એ લોકો શું સમજે છે કે ભગવાન છે એટલે એમના માટે છૂટ હોય, પણ એમ નથી ખરેખર કેવું. અધ્યાત્મ બીજું છે એની કે જે શુદ્ધાત્મા ને વળ્યા, પરમાત્મા ને વળ્યા, એની અન્ય પ્રવૃત્તિને નગણ્ય ગણીને એ કરતા નથી એમ કહેવામાં આવે છે. સ્વચ્છંદ કરવા અર્થ નથી કર્યું કે ચક્રવર્તી ને તો 96,000 રાણી છે, મારે તો એક જ પત્ની છે, એ વાત માટે નથી. સ્વચ્છંદ માટે નથી, એને તો ત્રણ ખૂન નું રાજ છે, મારે તો એક દુકાન જ છે ખાલી, એવું સ્વચ્છંદ કરવા માટે વાત. એની અંદર ની પરિણતિ ને એની શ્રદ્ધા સમજાવવા માટે વાત છે. છતાંય પોતાના પરમાત્મ પદ ને એવા જકડી ને બેઠા છે કે એ બધાને નિષ્ફળ કરે છે, એ બહુ મોટી વાત છે. એ દેખાડવું છે કે શ્રદ્ધા જ્ઞાન પરમાત્મ પદ ને પકડે છે, ઓળખીને એકાગ્ર થયા પછી એ અન્ય ઉદયના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકારોની અંદર પણ ફેરફાર થતો નથી. એનું એનું બળવાન પણ છે, એમ લેવું છે, એ બતાવવું છે. બાહ્ય દ્રષ્ટિ વાળાને જેમ વાછડાઓ ઠેકડા મારે તો જોરાવર દેખાય, પણ ધરબાઈને પડેલો ખીલો મચક દેતો નથી એનું જોર દેખાય નહીં, એમ જ્ઞાનીની પરિણતિ અંતરમાં ધરબાઈ ગયેલી છે ન દેખાય, અને ઉપવાસ કરે અને કઈક ત્યાગ કરે દેખાય, અને વિદ્વત્તામાં કઈક બોલતા આવડે દેખાય, આ બધું જ્ઞાન છે અને આ બધું ત્યાગ છે, એ વસ્તુ ખરેખર એને જોતા આવતો. શું કહ્યું એવો જવાબ ન દીધો કે જ્ઞાની ને રાગ ન જોઈએ એમ આવે છે, કેમ કે એને વિતરાગ થયું છે એટલે રાગ ન જોઈએ એમ જ્ઞાની કરે છે, એવો જવાબ ન દીધો. વિષય ખોલવો છે એટલે એવો જવાબ ન દીધો, નહી તો કોઈ પણ એમ સીધો જવાબ દે કે રાગ તો આત્માને કરવા જેવો નથી વિતરાગ માર્ગમાં, એટલે જ્ઞાનીને એવો વિચાર જ હોય કે મારે રાગ ન જોઈએ, એવો વિચાર તો હોય જ્ઞાનીને સ્વાભાવિક છે, એમ જવાબ જ નથી દીધો. એનું જે અંદરમાં જ્ઞાતા દ્રષ્ટારૂપ જે મુખ્ય પરિણમન છે, સાક્ષી ભાવરૂપ જે મૂળ પરિણમન છે, એને સ્પષ્ટ કરતો જવાબ આપ્યો છે. બોલો, વાત ઉપયોગ નો વાત નથી લીધી, પરિણતિ થી જવાબ દીધો છે. ઠીક, કે જ્ઞાન માટે જ્ઞેય છે, તેને ટાળવું એમ શ્રદ્ધામાં નથી, તેને ટાળવું એવા એક ન્યાય જ્ઞાનમાં પણ નથી, એક ન્યાય જ્ઞાનમાં એમ છે કે આને ટાળવું. ઠીક, એ બે સાઈડ થઈ ગઈ. ઉચિત રાગ હોય તો કર્યો છે, આ તો ભગવાનની ભક્તિનો રાગ છે, મળી અને ટાળું એવો પણ એને ક્રમથી વિચાર પણ આવે કે આવા ભક્તિના રાગને પણ ટાળીને હું સ્વરૂપમાં સ્થિર થાવ. ઉપયોગમાં પણ એમ બે પ્રકાર આવે, પરિણતિમાં તો એ જ ધારું છે. જ્ઞાન પરિણતિમાં એને કરવું એ વાત છે. જ્ઞાનમાં તે જ્ઞેય છે એટલે તે જ્ઞાન અપેક્ષાએ પણ એને ટાળું રાખવું એમ નથી, જ્ઞાનનો જવાબ આવી ગયો. અને શ્રદ્ધાએ એને ટાળવું એમ પણ નથી, તેને ટાળવું એમ પણ શ્રદ્ધામાં નથી. અસ્થિરતાથી વિકલ્પ ઉઠે ખરો, અસ્થિરતાથી કરવાનો વિકલ્પ ઉઠે અને અસ્થિરતાથી ટાળવાનો વિકલ્પ ઉઠે. ઠીક, કેમ કે કરવાનો વિકલ્પ ઉઠો છે તો ટાળવાનો વિકલ્પ એની સામે આવશે કદાચ, જેમ અશુભને ટાળવા શુભ આવે છે એમ એમ વિકલ્પ આવે કે આ અશુભને ટાળવો અને શુભને કરવું, એવો પણ વિકલ્પ આવે જ્ઞાની, નો વિકલ્પ આવે એવું કઈ નથી, એવો પણ વિકલ્પ આવે. અસ્થિરતાથી વિકલ્પ ઉઠે ખરો, પણ છે તે છે, જેમ જ્ઞાન પણ છે અને જ્ઞેય પણ છે, જગતના બંને તત્વો એના સ્વકાળે છે તે છે. જો છે તે નથી એમ કરવા જાય તો પોતે નથી થઈ જશે, એને જાણનારો નથી થઈ જશે. એ બહુ સૂક્ષ્મ ન્યાય ગુરુદેવે આ સ્પષ્ટ કર્યો છે કે જો તું જ્ઞેયનો નિષેધ કરે છો તો ઇનડાયરેક્ટલી તારા જ્ઞાન નો નિષેધ છે એની અંદર. જ્ઞેયનો નિષેધ કરવાનો ક્યાંય પ્રકાર નથી, મૂળમાં ક્યાંય એ પ્રકાર નથી. જ્ઞેયનો, કોઈ જ્ઞેયનો નિષેધ નથી. જે જ્ઞેય જે કાળે જે અવસ્થાએ જે છે તે છે. જ્ઞાન પણ છે, જ્ઞેય પણ છે, બે સ્વતઃ પોતાથી છે. કોઈના કારણે કોઈ નથી, કોઈના આધારે કોઈ નથી, કોઈને કાંઈ આપસમાં લેવા દેવા નથી. તો હું જ્ઞાન છો, અન્ય સર્વ કાંઈ છે તે જ્ઞેય છે, બંને છે તે છે. એમાં આ ન હોય એ વાત ક્યાં રહેશે?
બરોબર,
પરમાર્થ એ વાત રહેતી નથી. વ્યવહારે એનો વિવેક કરવામાં આવે છે. વ્યવહારે વિવેક ન કરી શકે અને એને પરમાર્થ હોય એમ બને નહીં. અને વિવેક કરે માટે પરમાર્થ ને ઉડાડે એ વાત પણ બરાબર નથી. માટે છે તે છે એમ નક્કી રાખીને, એમ મૂળમાં રાખીને, એમ ઊભું રાખીને, એ મોઢા આગળ રાખીને આ વાત છે એમ કેમ છે? નક્કી રાખીને એટલે આગળ રાખીને એ વાત છે, એ પૂર્વક આ વાત છે, બીજી રીતે વાત
નથી.